આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G20 શિખર સંમેલનમાં વૈશ્વિક વિકાસને ધ્યાનમાં રાખીને 6 નવી પહેલનો પ્રસ્તાવ મૂક્યો. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે G20 નેતાઓના શિખર સંમેલનની આજે પૂર્ણાહુતિ થશે. બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સેનોરોની સંઘીય પોલીસે સાવચેતીના પગલા તરીકે ધરપકડ કરી. વિયેતનામમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 90 પર પહોંચ્યો. હજુ પણ 12 લોકો ગુમ છે. અને ભારતીય શટલર લક્ષ્ય સેને ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન 2025 પુરુષ સિંગલ્સનો ખિતાબ જીત્યો. સમાચાર વિગતવાર. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે ચાલી રહેલી G20 નેતાઓનું શિખર સંમેલન આજે સમાપ્ત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બધા માટે મુક્ત અને ન્યાયી ભવિષ્ય, મહત્વપૂર્ણ ખનીજો, યોગ્ય કાર્ય અને કૃત્રિમ વૃદ્ધિ વિષય પર આયોજિત આ સંમેલનના ત્રીજા સત્રમાં ભાગ લેશે. શ્રી મોદી શુક્રવારે દક્ષિણ આફ્રિકાની 3 દિવસની મુલાકાતે જોહાનિસબર્ગ પહોંચ્યા હતા અને પ્રથમ વખત આફ્રિકન ભૂમિ પર આયોજિત G20 સમિટમાં ભાગ લીધો હતો. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
से पहले प्रधानमंत्री मोदी भारत, ब्राजील, दक्षिण अफ्रीका IBSA नेताओं की बैठक में भाग लेंगे. आज शिखर सम्मेलन के दौरान प्रधानमंत्री मोदी दक्षिण अफ्रीका के राष्ट्रपति सिरिल रामाफोसा, जापान के प्रधानमंत्री सानी टकाइची, कनाडा के प्रधानमंत्री मार्क कार्नी और इटली की प्रधानमंत्री जॉर्जिया मेलोनी के साथ द्विपक्षीय बैठकें करेंगे. प्रधानमंत्री मोदी आज शाम भारत के लिए रवाना होंगे. जोहानिसबर्ग से असोनो की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं दीपमाला कौशिक.
બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોને રાજધાની બ્રાઝિલિયામાં પોલીસ નિવારક કસ્ટડીમાં લીધા છે. ફેડરલ સંઘીય અદાલતના આદેશ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે. ફેડરલ પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કોઈ સજાને કારણે નહીં, પરંતુ તપાસકર્તાઓની વિનંતી પર સાવચેતીના પગલા તરીકે કરવામાં આવી છે. બોલ્સોનારોને ગઈકાલે અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને તાત્કાલિક બ્રાઝિલિયામાં ફેડરલ પોલીસ મુખ્યાલયમાં લઈ જવામાં આવ્યા હતા. આ અટકાયત દેશમાં કથિત બળવાના કાવતરાની તપાસના અંતિમ તબક્કામાં છે. 2019-2022 સુધી સત્તા સંભાળનારા બોલ્સોનારો 4 ઓગસ્ટે નજરકેદમાં હતા અને જાહેર વ્યવસ્થાના રક્ષણના આધારે તેમની નિવારક અટકાયતનો આદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રક્રિયા હેઠળ તેમને 27 વર્ષ અને 3 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. ભારતે ચેતવણી આપી છે કે આબોહવા પરિવર્તન ઘટાડાનો બોજ એવા દેશો પર ન નાખવો જોઈએ જે તેની જવાબદારી ઓછી નિભાવે છે. બ્રાઝિલમાં આબોહવા પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્ર ફ્રેમવર્ક કન્વેન્શનના પક્ષકારોના 30મા પરિષદના સમાપન સત્રમાં ઉચ્ચસ્તરીય નિવેદનમાં ભારતે આબોહવા પરિવર્તનની વધતી જતી પ્રતિકૂળ અસરોથી ખાસ કરીને ગ્લોબલ સાઉથના દેશોની સંવેદનશીલ વસ્તીના રક્ષણ માટે વૈશ્વિક સમર્થનની હાકલ કરી. ભારતે વિકસિત દેશો દ્વારા આબોહવા ભંડોળ પૂરું પાડવાના નિર્ણયની પ્રશંસા કરી. વિજ્ઞાન આધારિત અને સમાન આબોહવા કાર્યવાહી પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા ભારતે કહ્યું કે તમામ પક્ષોએ ખાતરી કરી લેવી જોઈએ કે આબોહવા મહત્વાકાંક્ષા, સમાવિષ્ટ, ન્યાયી અને સમાન હોય. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે ભારત અને ઇઝરાયેલ તેમના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરારને 2 તબક્કામાં લાગુ કરવાનું વિચારી રહ્યા છે, જેથી બંને દેશોના વ્યાપારી સમુદાયોને ઝડપથી લાભ મળી શકે. શ્રી ગોયલે કહ્યું કે શક્ય છે કે તેઓ મુક્ત વેપાર કરારના પ્રથમ તબક્કાની જાહેરાત કરવામાં આવે, જેથી તેઓ તેના લાભો ઝડપથી મેળવી શકાય. શ્રી ગોયલે કહ્યું કે ભારત વિશ્વના વિશ્વસનીય મિત્ર અને ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે. ભારત અને ઇઝરાયેલે ગુરૂવારે કરાર પર ઔપચારિક રીતે વાટાઘાટો શરૂ કરવા માટે સંદર્ભની શરતો પર હસ્તાક્ષર કર્યા. સંદર્ભની શરતોમાં ટેરિફ અને નોન ટેરિફ અવરોધોને દૂર કરીને વસ્તુઓ માટે બજાર, રોકાણ, સુવિધા, કસ્ટમ પ્રક્રિયાનું સરળીકરણ, નવીનતા અને ટેકનોલોજી ટ્રાન્સફર માટે સહયોગ વધારવો, સેવાઓમાં વેપારને પ્રોત્સાહન આપવા માટે ધોરણોને સરળ બનાવવાનો સમાવેશ થાય છે. વિયેતનામના મધ્યભાગમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 90 પર પહોંચી ગયો છે અને હજુ પણ 12 લોકો ગુમ છે. મુશળાધાર વરસાદ અને પૂરના કારણે આ વિસ્તારમાં 1,154 ઘરો ડૂબી ગયા છે. 80,800 હેક્ટરથી વધુ પાકને નુકસાન થયું છે. આ આપત્તિથી અંદાજે 35 કરોડ 80 લાખ અમેરિકન ડોલરનું આર્થિક નુકસાન થવાનો અંદાજ છે. વિયેતનામ સરકારે પૂર બાદ પુનઃનિર્માણ કાર્યમાં મધ્ય વિયેતનામના 4 શહેરો અને પ્રાંતોને મદદ કરવા માટે આશરે 1 કરોડ 80 લાખ અમેરિકી ડોલરના કટોકટી રાહત ભંડોળને મંજૂરી આપી છે. વિયેતનામના પ્રધાનમંત્રી ફામ મિન ચિન્હે મધ્ય પ્રાંતોમાં પૂર અને અન્ય કુદરતી આફતોનો સામનો કરવા માટે પગલાં ઝડપી બનાવવા અપીલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ ચેનલ AIR News_ABAD ને ફોલો કરશો. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે યુક્રેનના વિદેશમંત્રી આન્ડ્રે સિબિહા સાથે ટેલિફોન પર વાતચીત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે રશિયા યુક્રેન સંઘર્ષ સંબંધિત વર્તમાન કામગીરી તેમની જાણકારીની પ્રશંસા કરી. તેમણે આ સંઘર્ષનો વહેલાસર અંત લાવવા અને કાયમી શાંતિ સ્થાપિત કરવા માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે રશિયા યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકાની શાંતિ યોજના યુક્રેનને આપેલી તેમની છેલ્લી ઓફર નથી, કારણ કે યુક્રેન તરફી પશ્ચિમી દેશોના ગઠબંધનને ચેતવણી આપી છે કે આ ડ્રાફ્ટમાં નોંધપાત્ર સુધારાની જરૂર છે. ગઈકાલે પત્રકારો સાથે વાત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ યુક્રેન પર 27 નવેમ્બર સુધીમાં આ યોજના સ્વીકારવા માટે દબાણ કરી રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્ડોમીર ઝેલેન્સ્કીએ જણાવ્યું કે કીવમાં જે વ્યાપકપણે રશિયા માટે અનુકૂળ માનવામાં આવી રહેલી આ યોજના સ્વીકારવા માટે અમેરિકાના દબાણ વચ્ચે દેશ તેના ઇતિહાસના સૌથી મુશ્કેલ સમયમાં પસાર થઈ રહ્યો છે. દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું કે આ યોજના સમાધાન માટેનો આધાર બની શકે છે. નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ ગઈકાલે દિમાપુર હવાઈ મથક પર એક નવા એર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ એરલાઇન હોર્નબિલ ફેસ્ટિવલ 2025 માટે સત્તાવાર ભાગીદાર તરીકે સેવા આપશે. નાગાઓના કલાત્મક વારસાની ઉજવણી કરતા VT-BWD વિમાનના પોશાક એઓ નાગા જનજાતિના તુંગસુંગ કોટેપ્સુ યોધાની શાલથી પ્રેરિત છે. દિમાપુર હવાઈ મથકે અધિકારીઓ અને પરંપરાગત નર્તકો સાથે વિમાનનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. સરકાર કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢને બંધારણની કલમ 240 હેઠળ લાવવા માટે લોકસભા અને રાજ્યસભાના બુલેટિન મુજબ આગામી શિયાળુ સત્રમાં આ અંગેનો પ્રસ્તાવ 131માં સુધારા વિધેયક 2025 હેઠળ રજૂ કરવામાં આવશે. પ્રસ્તાવિત વિધેયકનો ઉદ્દેશ્ય ચંદીગઢને ભારતના બંધારણની કલમ 240 હેઠળ સમાવિષ્ટ કરવાનો છે, જે અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશો જેમ કે આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ જેવા વિધાનસભાઓના વિનાના છે. આનાથી ચંદીગઢમાં સ્વતંત્ર વહીવટકર્તાનો માર્ગ મોકળો થશે. પંજાબના રાજ્યપાલ હાલમાં ચંદીગઢના વહીવટકર્તા છે. ખાણ મંત્રાલય આવતીકાલે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં ચૂનાના પથ્થરોના બ્લોક્સની પ્રથમ હરાજી કરશે, જેનાથી જમ્મુ અને કાશ્મીરમાં ખનીજ વિકાસના નવા યુગની શરૂઆત થશે. આકાશવાણી જમ્મુના સંવાદદાતા જણાવે છે કે આ ખાસ કાર્યક્રમ જમ્મુના કેનાલ રોડ પરના કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે. આ પ્રસંગે કેન્દ્રીય કોલસા અને ખાણમંત્રી જી કિશન રેડ્ડી, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને નાયબ મુખ્યમંત્રી સુરેન્દ્ર ચૌધરી ઉપસ્થિત રહેશે. ભારતીય શટલર લક્ષ્ય સેને સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન 2025 પુરૂષ સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. આ વર્ષનો તેનો પહેલો ખિતાબ છે. લક્ષ્ય સેને આજે ફાઇનલમાં 26મા ક્રમાંકિત જાપાની ખેલાડી યુશી તનાકાને 21-15, 21-11થી પરાજય આપ્યો હતો. 2021 વિશ્વ ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક વિજેતા લક્ષ્યે છેલ્લે 2024માં લખનૌમાં સુપર 300 ટાઇટલ જીત્યું હતું. જોકે તે જ વર્ષે કેનેડા ઓપન જીત્યા બાદ તેણે કોઈ ટોચનું સ્તરનું ટાઇટલ જીત્યું નહોતું. જોકે સપ્ટેમ્બરમાં હોંગકોંગ સુપર 500માં રનર અપ રહ્યો હતો. પુરૂષોની ક્રિકેટમાં ગુવાહાટીમાં રમાયેલી બીજી અને અંતિમ ટેસ્ટના બીજા દિવસે જ્યારે છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે દક્ષિણ આફ્રિકાએ ભારત સામેની તેમની પ્રથમ ઇનિંગમાં 7 વિકેટે 428 રન કર્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે 3 વિકેટ ઝડપી હતી, ત્યારે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાએ ગઈકાલે પહેલા દિવસે 1-1 વિકેટો લીધી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ G20 શિખર સંમેલનમાં વૈશ્વિક વિકાસને ધ્યાનમાં રાખીને 6 નવી પહેલનો પ્રસ્તાવ મૂક્યો. દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે G20 નેતાઓના શિખર સંમેલનની આજે પૂર્ણાહુતિ થશે. બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોની સંઘીય પોલીસે સાવચેતીના પગલા તરીકે ધરપકડ કરી. વિયેતનામમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 90 ઉપર પહોંચ્યો અને હજુ પણ 12 લોકો ગુમ છે. અને ભારતીય શટલર લક્ષ્ય સેને ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન 2025 પુરૂષ સિંગલ્સનો ખિતાબ જીત્યો. આકાશવાણી પરથી રાષ્ટ્રીય સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.